मोक्षमार्गस्मितात्मिकैकारं कर्मयोगतां ज्ञातारं विश्वतत्त्वानां वन्देति भगवल्लभे। दस लक्षण महापर्वना मांगलिक दिवसोमां आजे अंतिम दिवस उत्तम ब्रह्मचर्य धर्मनो दिवस है। आत्माना असाधारण पांच भावनु शुं स्वरूप है एनी विस्तार थी अपने चर्चा करी रहा छे। मंगलाचरण से अंचित पंचम घतये पंचम भावं स्मरन्ति विद्वांसः संचित पञ्चाचाराम् किञ्चन भाव प्रपंच परिहीणाम्। आत्माना असाधारण पांच भाव औपशमिक सायिक चायोपशमिक औदयिक अने पारिणामिक। ये पांच भावों में औपशमिक भावनी संख्या से बे क्षायिक भावनी संख्या से नौ क्षायोपशमिकनी से अठार औदयिकनी से एकवीस अने पारिणामिकनी से त्रण। ए प्रमाणे कुल कितला भाव से त्रेपन से ने तो तमारी पासे छेल्ले से पाछळना पाने ए तत्वा सूत्रनो आधार से એને આપણે જોઈશું એક બે મિનિટ। સાત સૂત્ર છે ને એનો સ્વાધ્યાય થઈ જશે। ઔપશમિક સાયિકો ભાવો મિશ્રસ્ચ જીવસ્ય સ્વતત્વમ ઔદયિક પારિણામિકો છ માને એ સૂત્રમાં પહેલા સૂત્રમાં આત્માના પાંચ અસાધારણ ભાવો કયા કયા છે એનું જ્ઞાન કરાવ્યું। બીજા સૂત્રમાં એ અસાધારણ પાંચ ભાવોની દરેકની સંખ્યા કેટલી છે એનું જ્ઞાન કરાવે છે। તો શું કહે છે દ્વિ નવ અષ્ટ દશેક વિંશતિ ત્રિ ભેદા યથાક્રમમ તો દ્વિ માને બે પછી નવ પછી અષ્ટાદશેક વેક છે ને અષ્ટાદશેક અઢાર અષ્ટાદશે પછી એક વિંશતિ માને એકવીસ અને ત્રિ માને ત્રણ ભેદા યથાક્રમમ ક્રમથી એ પ્રમાણે છે। પછી કયા કયા છે તો પહેલાં દ્વિ છે ને તો કયા બે કે સમ્યક્ત્વ ચારિત્ર્ય એટલે ઔપશમિક ભાવના બે ભેદ છે ઔપશમિક સમ્યક્ત્વ અને ઔપશમિક ચારિત્ર્ય। પછી છે નવ ભેદ ક્ષાયિક ભાવના તો કહે છે જ્ઞાન દર્શન દાન લાભ ભોગ ઉપભોગ વીર્યાણી ચ ચનો અર્થ કરે ને ચ માને જે ઔપશમિકમાં સમ્યક્ત્વ અને ચારિત્ર છે એને અહીંયા જોડવાના છે ક્ષાયિકના અર્થમાં જોડવાના છે એટલે જ્ઞાન દર્શન બે પછી દાન લાભ ભોગ ઉપભોગ વીર્યાણી એ પાંચ ને બે સાત અને બીજા સમ્યક્ત્વ ચારિત્ર ક્ષાયિક સમ્યક્ત્વ ક્ષાયિક ચારિત્ર એ કેટલા થઈ ગયા નવ થઈ ગયા ક્ષાયિક ભાવના નવ ભેદ થયા। ત્યાર પછી છે કયો ભાવ આવશે ક્ષાયોપશમિક ભાવ એના કેટલા ભેદ છે અઢાર ભેદ તો કહે છે ત્યાં જો જ્ઞાન અજ્ઞાન એમ છે ને જ્ઞાન અજ્ઞાન એમ જ્ઞાન અજ્ઞાન દર્શન લબ્ધેશ ચતુસ્ત્રી પંચ ભેદા સમ્યક્ત્વ ચારિત્ર સંયમા સંયમાશ્ચ તો શું કહે છે ત્યાં જ્ઞાન પછી છે અજ્ઞાન, જ્ઞાન પછી અજ્ઞાન પછી છે દર્શન. ત્રણ થયા, જ્ઞાન પહેલું, પછી અજ્ઞાન બીજું, પછી દર્શન ત્રીજું, પછી લબ્ધે લબ્ધ, પાંચ લબ્ધિ છે ને, ચાર થયા. ચાર થયા, ચારની સંખ્યા બતાવે છે. લબ્ધય ચતુ, ચતુ લખ્યું ને, લબ્ધ ચતુ માને પહેલું જે જ્ઞાન છે એના કેટલા પ્રકાર? ચાર. જે ચાર કહ્યા, જ્ઞાન અજ્ઞાન દર્શન લબ્ધ, એની સંખ્યા બતાવે છે. યસ, ચતુ માને જ્ઞાન ચાર, પછી સ્ત્રી, સ્ત્રી માને અજ્ઞાન ત્રણ, પછી ફરી ત્રી છે તો દર્શનના પણ કેટલા પ્રકાર છે? ત્રણ. પછી પંચ, તો લબ્ધિના કેટલા પ્રકાર છે? પાંચ. ભેદા થઈ ગયા, તો કેટલા થયા? નહીં, 18 નહીં થયા, કેટલા થયા? ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ચાર ને ત્રણ સાત, સાત ને દર્શન ત્રણ દસ, દસ ને પાંચ લબ્ધિ, 15 થયા. ત્રણ બાકી રહ્યા, તો એની સંખ્યા બતાવ્યા પછી હવે બાકી જે ત્રણ રહ્યા એ કહે છે સમ્યક્ત્વ, પછી શું છે? સમ્યક્ત્વ, પછી ચારિત્ર, સંયમા સંયમશ્ચ. ત્રણ થઈ ગયા, ત્રણ ને એક એક છે ને, એટલે એક સમ્યક્ત્વ ક્ષાયક શ્રમિક, પછી ચારિત્ર એટલે ક્ષાયક શ્રમિક સમ્યક્ત્વ, ક્ષાયક શ્રમિક ચારિત્ર, અને 18મા નંબરનું છે સંયમા સંયમશ્ચ. સંયમા સંયમ અથવા એને દેશ સંયમ અથવા દેશ ચારિત્ર પણ કહે છે. તો એ પ્રકારે ક્ષાયક શ્રમિક ભાવના 18 ભેદ થયા. ત્યાર પછી કયો ભાવ આવ્યો? ઔદયિક ભાવ. તો ઔદયિક ભાવના કેટલા ભેદ છે? 21 ભેદ. તો એ બતાવેજો, ગતિ, કષાય, લિંગ, મિથ્યા દર્શન, અજ્ઞાન, અસંયત, અસિદ્ધ, લેશ્યાશ્ચતુશ્ચતુસ્ત્રેકેકષડભેદા છે. એ પ્રમાણે હા, એ લખ્યા પછી દરેકની સંખ્યા બતાવી છે શરદભાઈ, તમે જોશો તો ખ્યાલ આવશે. ગતિ, જો ગતિ, કષાય, લિંગ, મિથ્યા દર્શન, અજ્ઞાન, અસંયત, અસિદ્ધ, લેશ્યા, બસ ત્યાં સુધી તો નામ આવ્યા, પછી સંખ્યા છે છે ને, ચતુશ્ચતુસ્ત્રેકેકષડભેદા, એ બધી સંખ્યા છે. તો પેલી ગતિ, તો ગતિ ચતુ, ચતુ છે ને, ગતિ કેટલી? ચાર. પછી છે કષાય, ચતુશ્ચતુ એટલે ચાર કષાય, પછી ગતિ કષાય, પછી લિંગ, તો ચતુશ્ચતુસ્ત્રે, ત્રિવેદ પુરુષવેદને નપુંસક લિંગ થઈ ગયું. પછી શું છે? મિથ્યા દર્શન, તો એ એક છે. અજ્ઞાન પણ શું છે? એક. અસંયત પણ શું છે? એક. અને અસિદ્ધત્વ પણ શું છે? એક. એટલે આવી જો સ્ત્રે, પછી એક એક એક, તો એક 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 છે ચારે. અને પછી છેલ્લે શું લખ્યું છે? ષડભેદા. ષડભેદા તો કોના છ ભેદ છે? લેશ્યાના. તો છેલ્લે આવ્યું ને, સિદ્ધત્વ પછી લેશ્યા, લેશ્યા શબ્દ એના કેટલા છે? છ. એ પ્રમાણે છે ઔદયિક ભાવ. પછી કયો ભાવ બાકી રહ્યો? પારિણામી, એના કેટલા ભેદ છે? ત્રણ. તો કહે છે જુઓ, જીવ ભવ્ય, ભવ્ય, જીવ ભવ્ય અભવ્યત્વાની ચ, એટલે જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ, એ પ્રમાણે ત્રણ છે. તો આ પ્રમાણે આત્માના અસાધારણ ભાવો 53 કયા છે? એ આચાર્ય ઉમા સ્વામીનો એ તત્વા સૂત્ર નામનો જે ગ્રંથ છે એની અંદર આ પ્રકારે બીજા અધ્યાયમાં સૂત્રો આવેલા છે. એના આધારે એની ડિટેલ્સમાં આપણે આ વિગત 10 દિવસથી ચર્ચા કરી રહ્યા છીએ. હવે થોડાક આપણે આગળ વધીએ છીએ. પાંચ ભાવોના સ્વરૂપ સંબંધમાં આપણે એને સમજી ચૂક્યા છીએ. હવે અત્યારે આપણે જે જોવું છે એમાં તમે પ્રશ્ન નંબર જરાક 23 નંબરનો પ્રશ્ન આવો જરાક, પ્રશ્ન 23. હવે આપણે અત્યારે આપણે એ જોઈ રહ્યા છીએ કે આ પાંચ ભાવો છે ને એ આત્માના એટલે જીવના અસાધારણ ભાવો છે. હવે આ ભાવો કોને હોય છે એ આપણે જોવું છે. જીવો તો ખરા, પણ આ પાંચ ભાવમાં કયો ભાવ કયા જીવને હોય છે? જીવને તો બરાબર છે, પણ આ પાંચમાંથી કંઈ બધાય જીવને આ પાંચે જ હોય છે એવું નથી હોતું. કોઈને આ પાંચે પાંચ જોવામાં આવે, કોઈને પાંચમાંથી ચાર જોવામાં આવે, કોઈને પાંચમાંથી બે જોવામાં આવે, કોઈને પાંચમાંથી ત્રણ પણ જોવામાં આવે. એટલે આ કયો ભાવ કોને હોય છે એને આપણે સમજવા જઈ રહ્યા છીએ. બરાબર, તો આપણે જે ભાવોનો ક્રમ આપણે આ પ્રમાણે છે, ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક, ઔદયિક અને છેલ્લો નંબર કોનો છે? પરિણામ. બરાબર છે ને દીપકભાઈ? આ પ્રમાણે હવે કયો ભાવ કોને હોય છે તો આપણે આમ રિવર્સ જઈ રહ્યા છીએ, જરાક સમજો. આમ રિવર્સ, પારિણામિક ભાવ કોને હોય છે, પછી નંબર કોનો આવશે, ઔદયિક ભાવ કોને હોય છે, પછી સાયોપશમિક ભાવ કોને હોય છે, પછી ક્ષાયિક ભાવ કોને હોય છે, અને પછી ઔપશમિક ભાવ કોને હોય છે. બરાબર છે, આપણે એ પ્રમાણે જરા જઈ રહ્યા છીએ. તો જુઓ જરા, પહેલો પ્રશ્ન છે 23 નંબરનો, પારિણામિક ભાવ કોને હોય છે. હવે અંદર તમારે જવાબ વાંચ્યા વગર આવડી જવો જોઈએ, હવે એટલું સરળ થઈ ગયું ને. બરાબર છે કે નહીં? હા, પારિણામિક ભાવનું બીજું શું નામ છે વિનુભાઈ? પારિણામિક ભાવનું બીજું નામ પંચમ ભાવ. પછી બીજું નામ શશિકાંતભાઈ? ભગવાન આત્મા. પછી શુદ્ધાત્મા, જ્ઞાયક ભાવ. અને એ પારિણામિક ભાવને અપરિણામી પણ કહેવામાં આવે છે. એક નામ વચ્ચે આવ્યું હતું બે દિવસ પહેલાં, પારિણામિક ભાવને અપરિણામી કહેવામાં આવે, કેમ કે બાકીના ચાર ભાવો પરિણમવાવાળા છે, પર્યાયરૂપ છે. અને આ પારિણામિક ભાવ છે પરિણમનરૂપ નથી, એટલા માટે એને અપરિણામી કહેવામાં આવે છે. બરાબર, જુઓ હવે જોજો, પારિણામિક ભાવ એટલે પંચમ ભાવ કોને હોય છે? તો હું તમને પહેલાં પૂછું કે કોને ના હોય પંચમ ભાવ? કોને ના હોય પારિણામિક ભાવ? કોને ના હોય? હા, તો એ કહે છે કે પારિણામિક ભાવ જીવ માત્રને હોય, કોઈને ના હોય એવું બને જ નહીં. જો લખે છે જવાબમાં, પારિણામિક ભાવ નિગોદથી માંડીને, એટલે બોટમથી લઈને જીવની જે એકદમ હીણામાં હીણી પર્યાય કહેવાય, સૌથી દુઃખવાળી એકદમ નિકૃષ્ટ પર્યાય કહેવાય, ત્યાંથી લઈ, બોટમથી લઈને નિગોદથી માંડીને સિદ્ધ સુધીના, ટોપ સુધીના, નિગોદથી લઈને બોટમથી લઈને ટોપ સુધીના માને અનંત એક દુઃખી જીવ છે અને બીજો અનંત સુખી જીવ છે. તો બોટમથી લઈને ટોપ સુધીના બધા જીવોને પારિણામિક ભાવ જોવામાં આવે છે. પારિણામિક ભાવ વગરનો કોઈ જીવ હોતો નથી. મેં વચ્ચે એક વાત કહી ને, સોના વગરનો દાગીનો બતાવો તમે મને, સોના વગરના દાગીનો બતાવો. કે સોના વગર ઘાટ હોય જ નહીં. ઘાટને હોવા માટે શું હોવું કમ્પલસરી છે? સોનું હોવું કમ્પલસરી છે. દુનિયાનો કોઈ મોલ એવો નથી, દુનિયાની કોઈ કન્ટ્રી એવી નથી કે સોના વગર એનો ઘાટ બતાવે. ઘાટ હોય તો પહેલા માને ત્યાં સોનું હોય ને હોય. એમ કહેશે જીવની મિથ્યા દર્શન, સમ્યક દર્શન, કેવલ જ્ઞાન, બહિરાત્મા, અંતરાત્મા એ બધી દશાઓ જોવામાં આવે અને દ્રવ્યરૂપ જીવ ના હોય એમ કદાપી બને નહીં. તો એ કહે છે પારિણામિક ભાવ નિગોદથી માંડીને સિદ્ધ સુધી બધાના જીવોને હોય છે. તો આ પારિણામિક ભાવ ભવ્યને હોય કે અભવ્યને હોય? કોને હોય? ભવ્યને ને અભવ્ય બધાને હોય છે પારિણામિક ભાવ. એમાં કોઈ જાતિનો ભેદભાવ નથી કે આને હોય ને આને ના હોય. સંગની જીવને હોય કે અસંગની જીવને હોય? બોલો, મનવાળાને કે મન વગરનાને? મનવાળાને પણ હોય, મન વગરનાને પણ હોય, ભવ્યને પણ હોય, અભવ્યને પણ હોય, નિગોદિયાને હોય, નારકીને હોય, ચારે ગતિના જીવોને, પંચમ ગતિના જીવને, બધાને પારિણામિક ભાવ જોવામાં આવે છે. કે જે પારિણામિક ભાવના આશ્રયથી સમ્યક દર્શનથી લઈને કેવલ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે, એવો પારિણામિક ભાવ સવારના વ્યાખ્યાનમાં આવ્યું હતું ને, હાજરા હજુર છે. હાજરા હજુર અર્થ ખ્યાલ આવે છે કે નહીં? કે એની હાજરી લેવી ના પડે, કે નિગોદમાં હોય કે ના હોય, કે હોય નરકમાં હોય કે હોય, એની હાજરી લેવાની જરૂર નથી. હાજરા હજુર છે પારિણામિક ભાવ. થોડુંક ગુણસ્થાનના માધ્યમથી સમજાવું એટલે આગળને ભાવોને સમજવામાં પણ સરળ રહેશે. આપણે અહીં ચાર્ટ ઉપર ગુણસ્થાન લખ્યા છે, પહેલા ગુણસ્થાનથી 14મું ગુણસ્થાન. બરાબર છે, તો પહેલું ગુણસ્થાન છે મિથ્યા દ્રષ્ટિનું, બહિરાત્મા, ત્યાંથી શરૂ કરે અને પછી આગળ જીવ વધતો જાય ને. તો થોડુંક સરળ પહેલાં લઈ લઉં જરા. પહેલું ગુણસ્થાનમાં બહિરાત્મા મિથ્યા દ્રષ્ટિ છે,
અને આત્માનો અનુભવ થયો ને તો સમ્ય દર્શન પ્રગટ થયું તો ચોથું ગુણસ્થાન આવ્યું. કયું ગુણસ્થાન આવ્યું? ચોથું ગુણસ્થાન આવ્યું. પછી થોડો કંદરમાં આગળ વધે છે તો પાંચમું ગુણસ્થાન આવે છે, જ્યાં દેશવ્રત જોવામાં આવે છે, જે એલક શુલ્લક વગેરેની પદવી જોવામાં આવે છે ને, એ સ્થિતિ જોવામાં આવે છે, અણુવ્રત જોવામાં આવે છે બહારમાં, તે પાંચમું ગુણસ્થાન આવ્યું. થોડું સરળ લાગશે, એકાદ બે વખત કહીશ એટલે. પહેલામાંથી સમ્ય દર્શન થયું તો કયું ગુણસ્થાન આવ્યું? ચોથું. ચોથું પછી આગળ વધ્યો તો કયું ગુણસ્થાન આવ્યું? પાંચમું. આ સ્થૂળ કથન છે, પછી ડિટેલ્સમાં ઘણી એની વ્યાખ્યાઓ છે, આ થોડીક લાઇટલી ખ્યાલ આવે, થોડો રફલી. પાંચમું ગુણસ્થાન આવ્યું. પછી જ્યારે જીવની અંદરમાં વૈરાગ વધતો જાય ને તો મુનિદીક્ષા આવે છે, ત્યાં મુનિદશાનો પ્રારંભ થાય છે. તો છઠ્ઠા ગુણસ્થાનથી લઈને બારમા ગુણસ્થાન સુધી, પાંચમામાંથી ચોથામાંથી, મતલબ આમ જાય સાતમામાં, પછી પાછો પડે છઠ્ઠામાં આવે, પણ અહીંયા છઠ્ઠા ગુણસ્થાનથી નગ્ન દિગંબર દશા અને અંતરંગમાં ત્રણ કષાયના અભાવની વીત રાખતા જે કહેવાય, એ છઠ્ઠા ગુણસ્થાનથી લઈને કયા ગુણસ્થાન સુધી છે? બારમા ગુણસ્થાન સુધી મુનિદશા જોવામાં આવે છે. બારમા સુધી કયાથી કયા? છઠ્ઠાથી બારમા, બરાબર. પછી તેરમું ગુણસ્થાન આવ્યું ને તો પરમાત્મા થઈ ગયા, જે મંદિરમાં બિરાજે, અરહંત ભગવાન જેને કહેવામાં આવે. તેરમું અને ચૌદમું ગુણસ્થાન છે અરહંત દશા છે. અને પછી આઠે કર્મોનો નાશ થઈ ગયો તો કઈ દશા પ્રગટ થઈ? સિદ્ધ દશા. એમનું કયું ગુણસ્થાન છે? એમનું કોઈ ગુણસ્થાન નથી, ગુણસ્થાનાતીત છે. ગુણસ્થાનાતીત, એને ગુણસ્થાન નથી. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? બરાબર છે. મહાવીર ભગવાનનું અત્યારે કયું ગુણસ્થાન છે હરીશભાઈ? અત્યારે ગુણસ્થાનાતીત છે. અને વિદેહ ક્ષેત્રમાં સિમંદર ભગવાન બિરાજે છે, એમનું કયું? તેરમું. આ તમને થોડો ખ્યાલ આવે ને, કુંદકુંદ આચાર્ય અહીંયા હતા ને, તેમનું કયું ગુણસ્થાન હતું? છઠ્ઠું સાતમું કહેવાય. મુખ્ય રૂપથી છઠ્ઠા સાતમામાં ઝૂલા ઝૂલે છે. એ તો પેલી શ્રેણી માંડે ને એ વખતે આઠમું, નવમું, દસમું, અગિયાર, પછી બાર, એ બધા ગુણસ્થાનો ક્યારે છે? શ્રેણી જ્યારે ભગવાન બનવા માટેનો પ્રારંભ ચાલુ થાય ને, આમ આગળ વધવાનું, તો એ શ્રેણીના ગુણસ્થાન અમુક કેસમાં આવે છે. મારે આગળ વધવાની વાત છે, પુરુષાર્થ વધતો જાય ત્યારે. બાકી મુખ્ય રૂપથી કયા ગુણસ્થાનમાં ઝૂલા ઝૂલે છે મુનિરાજ? છઠ્ઠા સાતમામાં ઝૂલા ઝૂલે છે. બરાબર છે. કુંદકુંદ આચાર્યનું કયું? મુખ્ય છઠ્ઠું સાતમું. અને એમનો દેહ છૂટી ગયો નહીં ગાડી અને સ્વર્ગમાં ગયા, તો સ્વર્ગમાં એમનું કયું ગુણસ્થાન છે? ચોથું. કેમ કે સ્વર્ગમાં ચોથા ગુણસ્થાનથી ઉપર હોતું નથી. ગુરુદેવશ્રી અહીંયા હતા ને, કયું ગુણસ્થાન હતું ગુરુદેવશ્રીનું? ચોથું ગુણસ્થાન. આ ખ્યાલ આવવો જોઈએ ને. બરાબર છે. ચોથું ગુણસ્થાન પ્રગટ થયું તો ભગવાનના લઘુનંદન કહેવાય. શું કહેવાય? ભગવાનના લઘુનંદન. ભગવાનના નાના દીકરા છે. જેમ દીકરાને વારસામાં બાપાની મિલકત મળે, લૌકિકમાં દીકરાને વારસામાં શું મળે? બાપાની મિલકત મળે કે ના મળે? એમ સમ્યક દ્રષ્ટિજી કેવલી ભગવાન સર્વજ્ઞ ભગવાનના પુત્ર છે, તેમને વારસામાં ભગવાનને જે કેવલ જ્ઞાન પ્રગટ્યું છે ને, અનંત ચતુષ્ટયની લક્ષ્મી જે એમને પ્રગટી છે, તો આ જે સાધક જીવો છે એમને વારસામાં પણ, એમને પર્યાયમાં પણ કેવલ જ્ઞાનનો જન્મ થવા વાળો છે, ચૈતન્ય લક્ષ્મીને પ્રાપ્ત કરવા વાળા છે. બરાબર છે. આત્માનું ભાન નથી, સ્વપરનો વિભાગ જેને અસ્ત થઈ ગયો છે એનું ગુણસ્થાન કયું છે? પહેલું બાદશાહી ગુણસ્થાન. ખ્યાલ આવે ને, મિથ્યા બાદશાહી ગુણસ્થાન. અને આત્માનો અનુભવ થયો તો કયું ગુણસ્થાન? ચોથું. પછી થોડોક આગળ વધે તો પાંચમું. પછી મુનિ દીક્ષામાં છઠ્ઠાથી લઈને બારમું. બરાબર છે. છઠ્ઠાથી લઈને બારમું. અને પછી તેરમું ને ચૌદમું અરહંત દશા. પછી સિદ્ધ ભગવાન ગુણસ્થાન. હવે અહીંયા એ કહે છે કે પારિણામિક ભાવ કોને હોય છે. હવે તમને ભાવ ભાષણ થઈ જશે બરાબર. કે નિગોદથી માંડીને, એટલે નિગોદ એટલે પહેલું ગુણસ્થાન, નિગોદિયા તો મિથ્યા દ્રષ્ટિ જોઈએ, એટલે પહેલા ગુણસ્થાનથી લઈને ગુણસ્થાનાતીત એવા સિદ્ધ ભગવાન સુધી, એટલે પહેલાંથી ચૌદમા વાળા જીવો સંસારી કહેવાય. પહેલાંથી ચૌદમા ગુણસ્થાનવાળા બધા જીવો કહેવાય સંસારી. અરહંત ભગવાન પણ સંસારી કહેવાય. કેમ કે હજુ ચાર અઘાતી કર્મ એમને ઊભા છે. એટલે પહેલાંથી ચૌદમા વાળા છે સંસારી, અને ઉપર બાકી કયા છે? સિદ્ધ. તો પારિણામિક ભાવ સંસારી અને સિદ્ધ બધા જીવોને પારિણામિક ભાવ જોવામાં આવે છે. ઓકે, હજુ આગળ. પારિણામિક ભાવ નિગોદથી માંડીને સિદ્ધ સુધીના સર્વ જીવોને હોય છે. આ આ નિગોદની વાત આવી ને, કાલે થોડી વાત કરી હતી કે સંસારમાં એવા નિગોદના જીવો છે કે અનંત કાલથી, મતલબ ક્યારથી અનાદિથી નિગોદમાંથી નીકળ્યા જ નથી અને અનંત કાળ સુધી ક્યારેય નિગોદમાંથી નીકળવાના નથી એવા પણ જીવો છે, જેને આ મનુષ્ય ગતિ જોઈ નથી ને ભવિષ્યમાં ચાર આ મનુષ્ય ગતિ, દેવ ગતિ, આ પશુ બહારમાં જે જોવામાં આવે છે એવી વિકલત્રયની જે પર્યાય પૃથ્વી કા એ વગેરે પણ, તો એ કહે છે કે નિગોદમાંથી નીકળ્યા પણ નથી ને અનંત કાળ સુધી નિગોદમાંથી નીકળશે પણ નહીં એવા જીવોને અનાદિ અનંત નિત્ય નિગોદિયા જીવ કહેવામાં આવે છે, અનાદિ અનંત. અને બીજા એવા જીવો છે કે અનાદિથી નિગોદમાં છે, હજુ સુધી નીકળ્યા જ નથી પણ ક્યારેક નીકળશે ખરા, તો એવા જીવોને અનાદિ શાંત નિગોદિયા જીવ કહે. અનાદિથી નથી નીકળ્યા પણ ક્યારેક નીકળશે એટલે અનાદિ શાંત નિગોદિયા, અને નીકળ્યા નથી ને ક્યારે નીકળશે પણ એ અનાદિ અનંત નિગોદિયા જીવ. આવી પણ છે એના પરથી વિચાર કરો કે વેર વી આર એટ પ્રેઝન્ટ, હા, અને આપણે શું કરી રહ્યા છીએ, કે ક્યાંક એવું તો નથી કે આપણે એવી જગ્યાએ જવાના તૈયારી કરી રહ્યા હોય. વાત એવી છે કે એમ પેલું કૂતરું હોય ને, એ આમ પેલું ઉંદરને પકડવા માટે દોડે ને આપણે જોઈએ તો શું કરીશું તરત જ, કૂતરાને આમ એકદમ ભૂંડના બચ્ચાને કે ઉંદરાને પકડતા આમ જુઓ તમે તો આપણે તરત જ શું કરીશું, શું ભાવ આવશે, તરત જ બચાવવાનો તરત જ ભાવ આવશે, એકદમ આપણું હૃદય કંપામાં તરત જ આમ બરાબર મારવો ન હોય, પથ્થર પણ એક મારે ઉઠાવીને આમ છોડવાનો પ્રયત્ન કરાવી છે ને, એના પ્રત્યે દયાનો ભાવ આવે છે ને એ કેવું. બસ ભગવાન કહે છે કે જેવી રીતે એના પ્રત્યે જેમ દયાનો ભાવ છીડી જાય છે ને, એમ એક વખતે અંદરમાં તારા પ્રત્યે દયાનો ભાવ છાળ, સ્વયં તું તારી સ્વદયાનો એવો અંદરમાં ભાવ છાળ, જેમ પેલાને કેવી વેદના થાય છે સહન થતી નથી ને, એમ તને પ્રતિ સમય જેમ પેલા પેલા કતલખાનામાં જેમ છરા વાગે ને લોહી નીકળે ને, એમ પ્રતિ સમય મિથ્યાત્વના ઉલટી માન્યતાના આ આત્માની પર્યાયમાં છરા વાગે છે અને મિથ્યાત્વને અનંતાનુબંધી દુઃખના ઘા સહન કરે છે આ જીવા. ગુરુદેવ એના માટે કહેતા હતા કે આ જીવે અનાદિકાળથી કશાય ખાના માંડ્યા છે, કશાય ખાના પારિણામિક ભાવ નિગોદથી માંડીને શુદ્ધ સિદ્ધિના સરળ જીવોને હોય છે. ત્યાર પછી આગળ પ્રશ્ન છે, હવે આપણો રિવર્સ ચાલે છે, પારિણામિક પછી આમ નીચેથી આવો તો કયો આવે છે, ઔદયિક આવે છે ને, તો કહે છે ઔદયિક ભાવ કોને હોય છે, તો બહુ સરળ થઈ જશે તમારે, એકદમ ઇઝી થઈ જશે. જુઓ ઔદયિક ભાવ સમસ્ત સંસારી જીવોને હોય છે પણ મુક્ત જીવોને હોતો નથી. બાગડાજી કોને માઇનસ કર્યા, કોને માઇનસ કર્યા, બસ સિદ્ધોને માઇનસ કરી દો બરાબર છે, તો ઔદયિક ભાવ આવ્યો ને, તો ઔદયિક ભાવમાં આવે તો સિદ્ધોને માઇનસ કરી દો. સમસ્ત સંસારી જીવ, સમસ્ત સંસાર એટલે કે સંસારમાં કયા પેલા ગુણસ્થાનથી લઈને કયા પહેલાંથી 14માં સુધીની બધા જીવોને ઔદયિક ભાવ જોવામાં આવે છે. કેમ કે અસિદ્ધત્વ નામનો ઔદયિક ભાવ ભણ્યા ને અસિદ્ધ, એ 14માં ગુણસ્થાન સુધી સિદ્ધ દશા પ્રગટ થઈ નથી ત્યાં સુધી એ ભાવ જીવતો છે, ખ્યાલ. એટલે અરંદ ભગવાનને પણ ઔદયિક ભાવ જોવામાં આવે છે, ભલે એ ભાવ બંધનું કારણ નથી, ખ્યાલ. કેમ કે બધા પ્રકારના ઔદયિક ભાવ બંધના કારણ નથી હોતા, એ પણ નિયમ છે પાછો આ, પણ છે કર્મના ઉદયનું નિમિત્ત પામીને થવાવાળો ભાવ, એટલા માટે ઔદયિક ભાવમાં જશે બરાબર. જીવો ઔદયિક ભાવ સમસ્ત સંસારી જીવોને હોય છે પણ મુક્ત જીવોને હોતો નથી. હવે આગળ આવો, ઔદયિક પછી કયો આવ્યો, ક્ષાયોપશમિક, મિડલ વન છે ક્ષાયોપશમિક ભાવ, તો કોને હોય છે તે જુઓ જરા. ક્ષાયોપશમિક ભાવ પહેલા ગુણસ્થાનથી, આ ગુણસ્થાનની રૂપરેખા એટલા માટે સમજ્યા, પહેલા ગુણસ્થાનથી કયા ગુણસ્થાન સુધી, 12માં ગુણસ્થાન સુધીના સરળ જીવોને હોય છે. જો કેવી રીતે સમજો, કેમ પહેલેથી પકડ્યું, પહેલા ગુણસ્થાનથી કેમ પકડ્યું રમેશભાઈ, ભાઈ તમારા સુપુત્રનું શું નામ, મેં પૂછ્યું હતું મળ્યા હતા ભાઈ, શું નામ છે ભાઈનું, નામ સરિતભાઈ છે કે નહીં, સરિતભાઈ છે, અચ્છા અચ્છા, હા સવારે મળવાનું થયું હતું, હા બરાબર છે. જુઓ કે પહેલા ગુણસ્થાનથી લઈને કયા ગુણસ્થાન સુધી, બારમા ગુણસ્થાન સુધી ક્ષાયુપશમિક ભાવ હોય છે. તો પહેલું ગુણસ્થાન કેમ લીધું કે આપણે ભણ્યા હતા કે ક્ષાયોપશમિક જે જ્ઞાન દર્શનવાળું તમે યાદ રાખો વધારે, તો એ પાર્શિયલ જ્ઞાન દર્શનનો પાર્શિયલ તો બધાને ખુલ્લો હોય કે ના હોય? નિગોદિયા જીવને પણ પાર્શિયલ તો ખુલ્લું છે, જો ના હોય તો જડ થઈ જાય, બરાબર છે કે નહીં? એટલે ક્ષાયોપશમિક ભાવ કયા ગુણસ્થાનથી પકડવો પડશે? પહેલા ગુણસ્થાનથી પકડવો પડશે. સમય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિને જોવાની જરૂર નથી, અંશ ખુલ્લો જોવા માટે પહેલા ગુણસ્થાનથી હોય છે. અને જોતા જાઓ તો કયા ગુણસ્થાન સુધી જોવામાં આવશે? પાર્શિયલ, બારમા સુધી. તેરમામાં કેમ નહીં? તેરમામાં કેવું જ્ઞાન છે? ફૂલ્લી જ્ઞાન છે, કેવલ જ્ઞાન છે, ત્યાં પાર્શિયલ નથી, ખતમ થઈ ગયો પાર્શિયલ વાળો કેસ, પૂરો થઈ ગયો. એટલે ક્ષાયોપશમિક ભાવ બોટમથી શરૂ કરીને પહેલા ગુણસ્થાનથી શરૂ કરીને કયા ગુણસ્થાન સુધી? બારમા ગુણસ્થાન સુધી. અઘરું છે શશિકાંતભાઈ કે સરળ છે? બોલો હવે, ક્યાં અઘરું છે? તમે રાખજો, એકાદ મહિના પછી ક્વિઝ રાખજો આના. હું ફોન ઉપર પૂછીશ પ્રફુલભાઈ રમેશભાઈ તમને કે રાખી હતી કે નહોતી રાખી ક્વિઝ પાંચ ભાવ ઉપર, બરાબર છે કે નહીં? રાખો, આની અંદર હું તમને મોકલાવીશ કે એના ક્વેશ્ચન આન્સર જરૂર હોય તો. કે આ પ્રમાણે આ છે ને, તમારે બધા ભાઈઓ તૈયાર થઈ ગયા છે ભાઈ, શ્રેયસભાઈ ને બધા. હા, આવા કાંઈ ને કાંઈ આયોજન જો તમે આયોજન કરશો ને તો લાભ લેવાવાળા તો દોડે આવશે. ખ્યાલ આવે છે કે નહીં? લાભ લેવા તમે કાંઈ ના કાંઈ, ભાઈ આવું આયોજન, આવું આયોજન કર્યું છે, કાંઈનું કાંઈ કર્યા કરવું ભાઈ, આ તો લાભ લેવાવાળા બધા આવશે. હા, જુઓ સાર્વજનિક ભાવ કોને હોય છે, પછી શું છે ક્ષાયિક ભાવ કોને હોય છે, બરાબર છે? તો હું તમને સીધું પૂછું, ક્ષાયિક ભાવ મિથ્યા દ્રષ્ટિને હોય કે ના હોય? ના હોય. ક્ષાયિક ભાવ તો કર્મના ક્ષયપૂર્વક થાય છે, તો મિથ્યા દ્રષ્ટિને કર્મનો ક્ષય હોવાનો પ્રશ્ન છે નહીં. એટલે પહેલા બીજા ત્રીજા ગુણસ્થાન તો બાદ કરી દો તમે, કેમ કે તો બહિરાત્મા ના છે, એટલે એને માઇનસ કરી દો. એટલે ક્યાંથી ઉઠાવવું પડે? ચોથાથી ઉઠાવવું પડે, બરાબર છે ને? તો જુઓ ક્ષાયિક ભાવ કોને હોય છે, તો ક્ષાયિક ભાવ અરહંત અને સિદ્ધ ભગવાનને, એમને તો હોય જ અરહંત અને સિદ્ધ ભગવાન, કેમ કે એમને તો કર્મનો ઘાતી કર્મનો નાશ કર્યો છે અરહંત ભગવાને. અને સિદ્ધ ભગવાને કયા કર્મનો નાશ કર્યો છે? ઘાતી ને અઘાતી બે. એટલે અરહંત અને સિદ્ધ ભગવાનને ક્ષાયિક ભાવ હોય જ, એમાં તો વધારે શું કહેવાય, બુદ્ધિને વધારે કસવાની ત્યાં જરૂર, એમને તો ક્ષાયિક ભાવ હોય. પણ એ સિવાય બીજા કયા જીવોને ક્ષાયિક ભાવ હોય છે? તો શું કહે છે, ક્ષાયિક ભાવ અરહંત અને સિદ્ધ ભગવાનને, તેમજ ક્ષાયિક સમ્યક્ત્રી અને ક્ષાયિક ચારિત્રવંત જીવોને હોય છે. તો કોને હોય છે એ સિવાય? અરહંત અને સિદ્ધ ભગવાન સિવાય, બરાબર ધ્યાનથી સમજો, સરળ થઈ જશે. તમે થોડો જવાબ આપતા જજો મારી સાથે સાથે. ક્ષાયિક ભાવ પહેલા નંબરમાં ચોથા ગુણસ્થાનથી પકડો તમે, બરાબર છે? હોય તો ચોથા ગુણસ્થાનથી સ્ટાર્ટ થાય, એનાથી નીચે ના થાય, અને ઉપર સિદ્ધ ભગવાન સુધી જોવામાં આવે. તો અરહંત અને સિદ્ધ ભગવાનને તો હોય જ, એને પણ બાજુમાં મૂકી દો. હવે વિચારવાનું રહ્યું ચોથાથી બારમા સુધી, એમાં કોને હોય ને કોને ન હોય. તો કહેશે ચોથા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધી, સમજરા ધ્યાનથી, જ્ઞાનાવરણનો ક્ષય તો તેરમામાં થાય. કર્મને યાદ કરજો, જ્ઞાનાવરણનો ક્ષય તેરમામાં થાય, દર્શનાવરણનો કર્મ પણ તેરમામાં થાય, અંતરાયનો ક્ષય પણ તેરમામાં થાય, બાકી કયું કર્મ રહ્યું? મોહનીય. મોહનીયને બરાબર યાદ પકડવું પડશે તમારે. ચાર કર્મ કહેતા ને, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય. એમાં જ્ઞાનાવરણનો ક્ષય તો તેરમામાં થાય, દર્શનાવરણનો ક્ષય પણ તેરમામાં, અંતરાયનો ક્ષય પણ તેરમામાં. કેમ કે તેરમામાં ક્ષય થયો તો અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વીર્ય પ્રગટ થયું. બાકી કયું રહ્યું? મોહનીય. મોહનીયના કેટલા ભેદ બતાવ્યા હતા? બે. કયા બે ભેદ? દર્શન મોહનીય ને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય આત્માના કયા ગુણ સાથે રિલેટેડ છે? શ્રદ્ધા સાથે. અને ચારિત્ર મોહનીય આત્માના કયા ગુણ સાથે રિલેટેડ છે? ચારિત્ર ગુણ સાથે, બરાબર છે ને? તો હવે જરા જોજો, ધ્યાનથી સમજો. એક દર્શન મોહનીય છે અને બીજું ચારિત્ર મોહનીય. તો જે જીવે આત્મા શ્રદ્ધા ગુણની વાત છે, તો દર્શન મોહનીયનો ક્ષય કર્યો, ક્ષય કર્યો, તો આ બાજુ જીવને ક્ષાયિક સમ્યક દર્શન જોવામાં આવે છે. જેમ કે રાજા શ્રેણિકનો જીવ, રાજા શ્રેણિકના જીવે દર્શન મોહનીય કર્મનો શું કર્યો? ક્ષય. તો દર્શન મોહનીય કર્મનો ક્ષય ચોથા ગુણસ્થાનથી પ્રારંભ થઈ શકે છે, ચોથા ગુણસ્થાનથી પ્રારંભ. તો જે જીવે દર્શન ચોથામાં પણ ક્ષય કરી શકે, પાંચમામાં પણ ક્ષય કરી શકે, ખ્યાલ, સાતમામાં પણ ક્ષય કરી, જે કર્ણાનયુગના વિધાન છે એ પ્રમાણે, તો એ કહે છે દર્શન મોહનીય કર્મનો ક્ષય ચોથા ગુણસ્થાને પણ થઈ શકે છે, બરાબર છે? એટલે અને ચોથા ગુણસ્થાને ક્ષય થાય જેવું જરૂર નથી, ક્ષય કરવાનો પુરુષાર્થ કરે તો કરી શકે, નહીં તો ચોથા ગુણસ્થાને ક્ષયોપશમ સમ્યક દર્શન પણ હોઈ શકે, ઔપશમિક સમ્યક દર્શન પણ હોઈ શકે, અથવા ક્ષાયિક સમ્યક દર્શન પણ હોઈ શકે. સમ્યક દર્શનના કેટલા પ્રકાર છે? ત્રણ. જરાક થોડુંક સહેજ અઘરું લાગ્યું હશે પણ સરળ કરું છું. ત્રણ પ્રકારના સમ્યક દર્શન છે, ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક. આ ત્રણમાંથી કોઈ પણ પ્રકારનું સમ્યક દર્શન ચોથામાં હોઈ શકે છે, બરાબર છે? પણ અત્યારે આપણે કયા ભાવની વાત કરી રહ્યા છે? ક્ષાયિક ભાવની. એટલા માટે પેલા બે સમ્યક્તોને ના લો તમે. કયું સમ્યક્તો લેવું છે? ક્ષાયિક. તો જે જીવે દર્શન મોહનીનો કર્મનો ક્ષય કર્યો એને ક્ષાયિક સમ્યક્તો જોવામાં આવે છે. એ જ પ્રમાણે ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય કર્યો, ચારિત્ર મોહનીય જે ભેદ લખ્યા છે ને, ચારિત્ર મોહનીયના 25 ભેદ લખ્યા છે, અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા, લોભ, એ પ્રમાણે અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજ્વલન, એ 16 અને 9 કષાય, એ 25 જે છે ને, એ કહે છે 12મું ગુણસ્થાન. કયું ગુણસ્થાન? કયું? 12મા ગુણસ્થાનમાં મોહનીય કર્મનો ક્ષય થઈ જાય છે. એક બાકી રહ્યું હતું ને મોહનીય, દર્શન મોહનીયનો ક્ષય ચોથામાં પણ થઈ શકે, ચારિત્ર મોહનીયનો ક્ષય નિયમથી ક્યારે થાય? 12મામાં. શું કહ્યું? ચારિત્ર મોહનીયનો ક્ષય ક્યારે થાય? 12મા. એટલે 12મા ગુણસ્થાનનું નામ તમે વાંચી લેજો. શું લખ્યું છે 12મા ગુણસ્થાનનું નામ? ક્ષીણ મોહ. ક્ષીણ મોહ એવું બીજું કઈ જગ્યા અત્યારે સ્વાધ્યાયમાં ચાલી રહ્યું છે? કઈ ગાથામાં? 33 ગાથામાં. 33 ગાથામાં ક્ષીણ મોહની ગાથા છે. ક્ષીણ મોહ કે મોહને શું કર્યો છે? ક્ષીણ, જે ઉત્કૃષ્ટ પ્રકારની સ્તુતિ કઈ 12મા ગુણસ્થાનમાં ઉત્કૃષ્ટ પ્રકારની સ્તુતિ કઈ છે? કે જ્યાં ભાવ્ય ભાવક ભાવનો અભાવ થઈ જાય છે, મોહનો શું થઈ ગયો? ત્યાં ક્ષય થઈ ગયું. તો દર્શન મોહનીયનો ક્ષય ચોથામાં પણ થઈ શકે, પણ ચારિત્ર મોહનીયનો ક્ષય ક્યારે થાય? 12મામાં થાય. અને બાકીના જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાયનો 13મામાં. ભૂલી ગયા પાછું? હમણાં ભણાવી પાછું આગળનું શીખતા જાઓ છો અને પછી પાછળનું શીખો, આગળનું ભૂલી જાઓ છો તમે. જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાયનો ક્ષય ક્યારે થાય? 13મામાં. 13માના સ્ટાર્ટિંગમાં થઈ જાય. 12માનો અંત કહો, 13માના સ્ટાર્ટિંગ થઈ જાય. ચારિત્ર મોહનીયનો ક્ષય 12મામાં, પણ દર્શન મોહનીયનો ચોથામાં પણ થઈ શકે છે. સ્ટાર્ટિંગથી મને ધર્મની દશાનો પ્રારંભ થાય ત્યાંથી થઈ શકે છે ક્ષય. એટલે હવે કહે છે, જુઓ ક્ષાયિક ભાવ કોને હોય છે? આ એકાદ બે ભાવમાં થોડોક તમે ઉપયોગ કસવાનો છે, બરાબર? જુઓ હવે ખ્યાલ આવશે, ક્ષાયિક ભાવ કોને હોય છે? તો ક્ષાયિક ભાવ અરહંત અને સિદ્ધ ભગવાનને, તેમજ પછી શું લખ્યું છે? ક્ષાયિક સમ્યક્ત્વી અને ક્ષાયિક ચારિત્રવંત જીવોને હોય છે. એવું ના લખ્યું ચોથા ગુણસ્થાનવાળાને હોય છે, એવું ના લખ્યું. કેમ? કેમ કે જુઓ આ કાળમાં જે જીવોને સમ્યક દર્શન થાય ને, આ કાળમાં પંચમ કાળમાં એ જીવોને સમ્યક દર્શન તો થાય છે, ચોથું ગુણસ્થાન પણ પ્રગટ થયું, પણ ક્ષાયિક સમ્યક્ત્વ નથી હોતું આ કાળમાં. એટલે ગુણસ્થાન નહીં લખવામાં આવે, ક્ષાયિક ભાવ ચોથાવાળાને નહીં લખવામાં આવે. કેમ કે ચોથું ગુણસ્થાન તો હોય પણ ક્ષાયિક સમ્યક્ત્વ ના હોય, ક્ષાયોપશમિક હોય છે, બરાબર છે? એટલે ખુલાસો શું કર્યો? ક્ષાયિક ભાવ કોને હોય છે? અરહંત અને સિદ્ધ ભગવાનને, તથા ક્ષાયિક સમ્યક્ત્વવાળા અને ક્ષાયિક ચારિત્રવાળા જીવોને ક્ષાયિક ભાવ જોવામાં આવે છે, બરાબર? જુઓ પ્રશ્ન થાય તો પૂછજો પછી, બરાબર? પછી આગળ આવે કોનો નંબર? હવે ઔપશમિક ભાવ કોને હોય છે? તો આ પણ જરા સમજો, ઔપશમિક ભાવ કોને હોય છે? તો એમાં પણ દર્શન મોહનીય કર્મ કે ચારિત્ર મોહનીય કર્મનો જીવ શું કરે છે? ઉપશમ દબાવે છે. એનો અર્થ કે આ પણ ધર્મની દશાવાળો ભાવ છે, એટલે મિથ્યા દ્રષ્ટિને આ હોતો નથી. એટલે પહેલાંથી ત્રણ ગુણસ્થાનમાં આ હોય નહીં, પહેલાંથી ત્રણમાં નહીં હોય આ, બરાબર? અને બીજી વાત પછી તમે જોજો પેમ્પલેટમાં, અહીંયા સમજો પહેલાં, પહેલાંથી ત્રીજામાં હોવાનો પ્રશ્ન નથી આ, કેમ કે ત્યાં કર્મના ઉપશમ વગેરેનો પ્રશ્ન નથી. ત્યાં આગાડી અરહંત અને સિદ્ધ ભગવાને કર્મને દબાવ્યા નથી, એમને તો કર્મનો શું કર્યો છે? ક્ષય કર્યો છે. એટલે અરહંત અને સિદ્ધ ભગવાનને પણ આ ભાવ ના હોય, કેમ કે એમને થોડી દબાવવાની વાત, એને તો ધડ મૂળમાંથી શું કર્યા છે? ઉડાડ્યા છે. એટલે એમને દબાવ્યા નથી, એટલે એમને ઔપશમિક ના હોય. પહેલાંથી ત્રીજાવાળાને પણ ના હોય, એટલે બહિરાત્માને ના હોય ને પરમાત્માને ના હોય, કયો ભાવ? ઔપશમિક ભાવ. ઔપશમિક ભાવ બહિરાત્માને ના હોય ને પરમાત્માને ના હોય. પેલો ક્ષાયિક ભાવ ભણ્યા ને એ તો પરમાત્માને હતો અરહંતને સિદ્ધને, પણ આ ઔપશમિક ભાવ પરમાત્માને ના હોય, બહિરાત્માને પણ ના હોય. કોને હોય? અંતરાત્મા. અંતરાત્મામાં કયા જીવ લેવા? કે જે જીવોએ બહારમાં દર્શન મોહ અને ચારિત્ર મોહનીય કર્મના ઉપશમને યોગ્ય પુરુષાર્થ કર્યો અને દબાવવાને યોગ્ય પુરુષાર્થ કર્યો છે એવા જીવોને હોય છે. સમજાય છે કે નહીં? ક્ષય કરવાની યોગ્ય પુરુષાર્થ કર્યો હોય તો ક્ષાયિક જોવામાં આવે, અને એને દબાવવાને યોગ્ય પુરુષાર્થ કર્યો હોય તો ઔપશમિક જોવામાં આવે. સમજણ પડે છે? જો જો સમજો સમજો જરા કે એક ક્ષાયિક સમ્યક્ત્વ છે અને બીજું ઔપશમિક સમ્યક્ત્વ છે, બરાબર છે? એવી રીતે ઔપશમિક ચારિત્ર છે અને ક્ષાયિક ચારિત્ર છે. આ આ સમ્યક્ત્વના બે ભેદ થયા, ઔપશમિક સમ્યક્ત્વ, ઔપશમિક ચારિત્ર. એ સમ્યક્ત્વના ક્ષાયિક સમ્યક્ત્વને ઔપશમિક સમ્યક્ત્વ, અને ચારિત્રમાં ક્ષાયિક ચારિત્ર અને ઔપશમિક ચારિત્ર. તો અહીંયા જીવ જેવો પુરુષાર્થ કરે છે એવી જાતિની એનામાં કર્મનો ઉપશમ ક્ષય જોવામાં આવે છે. અંદરમાં કર્મ તમારે બે જ યાદ રાખવાના છે, એક દર્શન મોહનીય કર્મ ને બીજું કયું? ચારિત્ર મોહને. હવે જીવે એવો પુરુષાર્થ કર્યો, સમજો, જીવે એવો પુરુષાર્થ કર્યો કે આ દર્શન મોહનીય કર્મ દબાયું, ક્ષય ના થયો, તો એવા જીવને કયો ભાવ કહેવાશે? અહીંયા ઔપશમિક. અને એવો પુરુષાર્થ કર્યો કે આ દર્શન મોહનીય કર્મનો શું કર્યો એને? ક્ષય. તો એને કયો ભાવ કહેવાશે? ક્ષાયિક ભાવ. એ રીતે ચારિત્રને પકડો કે જીવે એવો પુરુષાર્થ કર્યો ને કે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિને દબાવી દબાવી, તો અહીંયા ચારિત્ર કેવું કહેવાશે? ઔપશમિક. અને એવો પુરુષાર્થ કર્યો કે ચારિત્ર મોહનીય પ્રકૃતિનો શું કર્યો? ક્ષય. તો અહીંયા ગાડી કેવું ચારિત્ર કહેવાશે? ક્ષાયિક ચારિત્ર કહેવાશે. તો જરા સમજો, ચારિત્રનો કેસ લઈએ છીએ હાથમાં, ચારિત્રનો. ચારિત્રની અંદર એક ચારિત્ર મોહનીય પ્રકૃતિને દબાવવું અને ક્ષય કરવો એ કેવી રીતે ઘટે? તો શ્રેણીની અહીંયા એક વાત લખેલી છે, સવારે પણ થોડી વાત કરી હતી. જ્યારે ગુણસ્થાનમાં ક્રમમાં ચડે ને, તો હમણાં હું બોલ્યો મુનિરાજ કયા ગુણસ્થાનમાં ઝૂલે છે મુખ્ય રૂપથી? છઠ્ઠા અને સાતમામાં. બરાબર સમજો આ વાતને, તો તમને આના પછીના જે બે આગળ મોટા પ્રશ્નો આવે છે સારા, એ બહુ જ આનંદ આવશે તમને. અઘરું નથી, સરળ છે આ બધું. તો છઠ્ઠા સાતમામાં ઝૂલા ઝૂલે છે મુનિરાજ, અને છઠ્ઠા સાતમા પછી આગળ ગુણસ્થાન આવે છે આઠમું, નવમું, દસમું, અગિયારમું ને બારમું, પાંચ રહ્યા ને. હવે એની અંદર શ્રેણી બે પ્રકારની આવે છે. જીવ જ્યારે ઉપર ચડે તો શ્રેણી આવે છે. એક શ્રેણીનું નામ છે ઉપશમ શ્રેણી, અને બીજી શ્રેણીનું શું નામ છે? ક્ષપક શ્રેણી. હવે હું તમને પૂછું, એમાંથી કયો જીવ પાછો પડે? કઈ શ્રેણીવાળો? ઉપશમ શ્રેણીવાળો. કેમ ઉપશમ શ્રેણીવાળો પાછો પડે? કેમ કે એને કર્મોને શું કર્યા છે? દબાવ્યા છે, ને દબાવ્યા છે પાછા શું થશે? ઉદયમાં આવે એટલે પાછો પડવાવાળો છે. અને ક્ષપક શ્રેણીવાળો પાછો પડશે કે ના, એ કર્મોને શું કરતો જાય છે? ક્ષય કરતો જાય છે, બરાબર છે. હવે ઉપશમ શ્રેણીના કયા ગુણસ્થાન અને ક્ષપક શ્રેણીના કયા ગુણસ્થાન એ જોઈ લો. ઉઠાવવાનું છે ક્યાંથી? આઠમાંથી. તો ઉપશમ શ્રેણીવાળો ચઢે ને તો ચારિત્ર મોહની પ્રકૃતિ જે છે, અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજ્વલન જે છે કર્મની પ્રકૃતિ, એને આઠમું, નવમું, દસમું ને અગિયારમું, આઠ, નવ, દસ, અગિયાર, એને શું કરતો જાય છે? અંદરમાં અંદરમાં ઠરતો જાય છે, ઠરતો જાય છે. તો આ બાજુ કર્મ શું થતા જાય છે? દબાતા જાય છે, દબાતા જાય છે, દબાતા જાય છે. અગિયારમાં એ પહોંચ્યો પછી એ જીવ પાછો શું થાય છે? પાછો પડે છે. પાછો પડે છે, દબાયેલા કર્મ શું થાય છે? ઉદયમાં આવે છે. એ કઈ શ્રેણી છે? ઉપશમ શ્રેણી છે. એને ઉપશમ શ્રેણી કહેવામાં આવે. એમાં ચારિત્ર મોહનીય પ્રકૃતિનો શું થયો? ઉપશમ થયો. અને એક જીવ એવો છે કે એને આ ચારિત્ર મોહનીય પ્રકૃતિનો દબાવવાનું નહીં પણ શું કરતો ગયો? ક્ષય કરતો ગયો. તો એને આઠમું, નવમું, દસમું આવશે, અગિયારમું નહીં આવે. આઠ, નવ, દસ પછી સીધો બારમામાં આવશે. બારમા, અગિયારમું નહીં આવે. અગિયારમું આવે તો સમજવાનું કે પડવાવાળો છે. અને દસમા પછી સીધો ક્યાં જાય છે? બાર. તો આઠમાંથી જ પ્રક્રિયા એવી ચાલે છે, આઠમાંથી જ પ્રોસિજર ચાલુ થાય છે કે એ જે અબુદ્ધિપૂર્વકનો રાગ પડ્યો છે એને ખતમ કરતો જાય છે, ખતમ કરતો જાય છે, ખતમ કરતો જાય છે. અને બારમામાં આવે છે, ને બારમામાં આવે ને પછી તરત જ અંતર મુહૂર્તમાં તેરમામાં આવી જાય, કેમ કે એનો ગુણસ્થાનનો કાળ એકદમ ઓછો છે. તરત જ તેરમામાં આવી જાય અને અરહંત દશા થઈ જાય છે. ફટાક દીને જ્ઞાન દર્શન અંતરાય ખતમ થઈ જાય છે અને અનંત ચતુષ્ટય પ્રગટ થઈ જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? તો બે શ્રેણી કઈ 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 શ્રેણી બે? હરીશભાઈ, હરીશભાઈને બોલવા દો ને અમારે. ઉપસમ શ્રેણી, બીજી ક્ષપક શ્રેણી. ઉપસમ શ્રેણી ને ક્ષપક શ્રેણી. હવે હું તમને પૂછું છું જરા, સવારના વ્યાખ્યાનમાં ઉપસમ શ્રેણીની કઈ ગાથા છે અને ક્ષપક શ્રેણીની કઈ ગાથા હશે? સવારના વ્યાખ્યાનમાં બે ગાથા આવે, ત્રણમાંથી બે ગાથા, એક ઉપસમ શ્રેણીની છે અને બીજી ક્ષપક શ્રેણીની છે. 32 નંબરની ગાથા છે એ ઉપસમ શ્રેણીની છે. ઉપસમ શ્રેણીની એમાં મોહને જીત્યો છે પણ મોહનો ક્ષય નથી કર્યો. જીત મોહ જીન કહ્યા, જીત મોહ જીન. મોહનો શું કર્યો છે? ઉપસમ, ઉપસમ દબાવ્યો છે પણ ક્ષય નથી કર્યો. અને 33 નંબરની ગાથામાં ક્ષીણ મોહ જીન કહ્યો, તો એ જીવે મોહનો શું કર્યો છે? ક્ષય. 33 નંબરની ગાથામાં ક્ષપક શ્રેણીની વાત છે અને 32 નંબરની ગાથામાં ઉપસમ શ્રેણીની વાત છે. બીજી રીતે કહું થોડીક ભાષામાં, 32મી ગાથામાં પ્રતિહત પુરુષાર્થ છે, 33મી ગાથામાં અપ્રતિહત પુરુષાર્થ છે. અપ્રતિહત એટલે પાછો ન પડે, એ અપ્રતિહત પુરુષાર્થ કહેવાય. અને પ્રતિહત પુરુષાર્થ એટલે ઉપર ચડે અને પાછો શું થઈ જાય? પાછો ઉપર, એને પ્રતિહત પુરુષાર્થ કહેવાય. એટલે ઉપસમ શ્રેણીવાળા જીવનો પુરુષાર્થ અપ્રતિહત હોતો નથી, અને ક્ષપક શ્રેણીવાળો પુરુષાર્થ અપ્રતિહત માને પડવા વાળું નથી. આ સમજાય છે? હજુ કેમ કે આ થોડી મહેનત કરીશું ને તો આગળ અને સવારના વ્યાખ્યાનમાં સમજવાનું ઘણું સરળ થઈ જશે. અને જો ભાઈ આ થોડું ઘણું વધારે કર્ણન યોગનો અભ્યાસ નહીં હોય તો વાંધો નહીં, પણ આ જે છે ને ફંડામેન્ટલ, આ થોડું શ્રેણીનું, ક્ષપક, ઉપસમ, 14 ગુણસ્થાન, એ તો ખાસ સમજવું તો તમને ખૂબ આનંદ આવશે. જુઓ, ઉપસમ શ્રેણીવાળો 11મામાંથી નીચે પાછે પડે તો પહેલા ગુણસ્થાનમાં પણ આવે, મિથ્યા દ્રષ્ટિ પણ થઈ જાય, નિગોદમાં પણ જાય. પણ એ નિયમ છે, એ નિયમ છે કે ભલે નિગોદમાં જાય તો પણ કિંચિત ન્યૂન અર્ધ પુદગલ પરાવર્તનમાં ફરીથી બહાર નીકળી સમ્યક દર્શન પ્રાપ્ત કરીને મોક્ષમાં ચાલ્યો જશે. ભલે પડ્યો તો ટેન્શનની વાત નથી, પણ સમ્યક દર્શન પ્રગટ થયું ને તેનું મોક્ષમાં બુકિંગ થઈ ગયું, રિઝર્વેશન થઈ ગયું, હવે કોઈ ટેન્શનનું કારણ નથી. અને તો એવો કોઈ પડી જાય તો જાય તો જાય, કર્ણાનિયોગ તો બતાવશે કે ભાઈ આ પ્રમાણે જાય ને પડે તો જાય છે, જાય. પણ એ કહે છે, હા હા હા, નીચે તો પાછો આવે તો છઠ્ઠામાં, મતલબ સાતમામાં પણ આવે, છઠ્ઠામાં પણ આવે, પાંચમામાં પણ આવે, ચોથામાં પણ, પહેલામાં આવે જેવું જરૂરી નથી, મિથ્યા દ્રષ્ટિ થઈ જાય એવું જરૂરી નથી, પણ આવે તો આવી રીતે આવી શકે. કુદેવાદીને પણ માનવા લાગે ને નિગોદમાં પણ જીવ ચાલે એવું પણ થઈ શકે છે. આ પરિણામોની વિચિત્રતા ટોડરમલજી મોક્ષમાં પ્રકાશકમાં લખ્યું, એટલા માટે જુઓ તો ખરા કે બિલકુલ કેવલ જ્ઞાન લેવા સુધી પહોંચી ગયો જીવ, બોલો. અને ત્યાંથી પડ્યો તો નિગોદમાં ચાલ્યો ગયો. અને બીજી બાજુ જુઓ તો ભરત ચક્રવર્તીના 923 પુત્રો એ ક્યાંથી આવ્યા હતા? નિગોદમાંથી આવ્યા હતા, બોલો. હવે મમોલા નામના જીવ હતા, એ છાણના પોદડામાં કીડા, અને પગ પડ્યો અને એ 900 ત્યાંથી નીકળ્યા અને ભરત ચક્રવર્તીના ઘરે ઉત્પન્ન થયા. ચક્રવર્તીના ઘરે ઉત્પન્ન થવાનું પુણ્ય ત્યાં બાંધ્યું, વિચાર તો કરો. અને આપણે પુણ્ય બાંધી બાંધી, આ અમે પુણ્ય બાંધે પુણ્ય, અરે નિગોદના જીવ પણ પુણ્ય બાંધે છે, મનુષ્ય પર્યાય ચક્રવર્તીના ઘરે ઉત્પન્ન થવાના, શું એમાં દમ છે મોટું? હે, 2-5 લાખ રૂપિયા ખર્ચીને મંદિર બનાવીને, વિધાન બનાવીને, આમ કરીને આમ કરીને અમે પુણ્ય બાંધ્યું, કાંઈ દમ નથી એની અંદર. ચક્રવર્તીના ઘરે આવ્યા, 923 એક બોલે નહીં, એક બોલે નહીં. અને આપણો છોકરો 2-4 વર્ષનો બોલે ના તો શું થાય? કેમ બોલતો, કેમ બોલતો, કેમ બોલતો, કેમ બોલતો, કેમ બોલતો, કેટલા ડૉક્ટરને બતાવી આવે, હા, ઇન્ડિયા જઈને, અમેરિકા જઈને, યુએસ ને યુકે, ક્યાં કેમ બોલતો, કેમ બોલતો, કેટલા ના બોલ્યા? 923 એક બોલે નહીં, એક બોલે નહીં. હા, સમય શરણમાં પૂછે છે ભરતજી જઈને કે આ 923 મારા દીકરા છે, એક પણ કેમ બોલતા નથી? ભગવાનની ઓમ ધ્વનિમાં આવ્યું, એને પૂછ્યું કે શું મૂંગા છે? કે ના, મૂંગા નથી, બોલશે, હવે બોલશે. અને બોલ્યા ને 923 તો એમ બોલ્યા કે અમને જિનેશ્વરી દીક્ષા આપવા, અમે કેવલ જ્ઞાનની લક્ષ્મીને વરવા માટે આવ્યા છીએ, અમારે આ જડ લક્ષ્મી ના જોઈએ, બોલ્યા તો આટલું બોલ્યા. અને કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષમાં ચાલ્યા ગયા. એ છે, આ વિચાર તો કરો. હા, હવે આપણે 2 દિવસ પહેલાં વાત ને સંસ્કારની વાત આવી હતી ને, બસ એ બેન શ્રીમાં છે સ્વાનુભૂતિમાં, કે કે એ નિગોદિયા જીવે ત્યાંથી અહીં આવ્યો ને, બોલો શું સંસ્કાર નાખ્યા? હા, એવી જાતિના મંદ કષાયના પરિણામ થઈ ગયા, ત્યાં આવી ગયો અને અહીંયા સંસ્કારનું નામ ના લીધું, સીધું શું કર્યો? પુરુષાર્થ કરીને કેવલ જ્ઞાન પ્રગટ કરીને ચાલ્યા ગયા. આ છે ભાઈયા, કામ થઈ જાય તો આમ થઈ જાય, આમ થઈ જાય કામ, અને ના થાય તો અનંતકાલ રહી, અનંતકાલ સુધી રખડ્યા કરે. આવો માર્ગ તો આવું છે ભાઈયા. છ મહિના ને આઠ સમયમાં 608 મોક્ષે જાય છે, અને નિગોદમાંથી 6 મહિના ને 8 સમયમાં નીકળે છે. આ 6 મહિના ને 8 સમયમાં 608 નીકળે અને મોક્ષે જાય છે. આ એના માટે પંક્તિ કહું છું ઘણી વખત, આ તમે બોલ્યા એટલે જરાક આવે છે એક પંક્તિ.
અજીબ દાસતા હે યે, કહાં શુરૂ કહાં ખતમ, નિગોદ સે હૈ શુરૂ.
અજીબ બધા ક્યાંથી નીકળ્યા છે? નિગોદમાંથી નીકળ્યા છે.
અજીબ દાસતા હૈ યે,
કે દાસતા કેમ અજીબ છે? કે આ પોતે ત્રણ લોકનો નાથ છે સ્વભાવથી તો. આ હે પોતે પરમેશ્વર છે કે નહીં? આ પરમેશ્વર પોતે હોવા છતાં મસાઈ મારામાં હે એ વાઘ અને સિંહ અને તમારા શું કહેવાય, શું કહેવાય ને પેલા હે હાથી ને ભૂંડ ને કૂતરા ને બિલાડા, એ કહે છે આ ત્રણ લોકના નાથ ને હે એ જિરાફ પાર્કમાં જિરાફ બનીને ઊભા રહેવું પડે, એલિફન્ટ બનીને જૂમાં પુરાવવું પડે. હા, એ કહે છે એને શોભાની વાત નથી, અજીબ દાસ્તા છે. એને ભોગવવાનું તો આનંદ સુખ છે. જેમ કોઈ રાજા હોય અને એને જેલમાં નાખ્યો હોય અને એને સૂકો રોટલો અને પેલું વાસી શાક ખાવામાં આપવામાં આવે ને ખુશ થઈ જાય કે અરે કેસે હે તારું સ્થાન તો રાજ સિંહાસન પર બેસીને મેવા મિષ્ટાન ખાવાની તારી જગ્યા છે, અને આ તું જેલની અંદર આવું વાસી ખાય છે, શોભાની વાત છે? એ કહે છે તારે શોભાની વાત નથી. પૂજ્ય ગુરુદેવ શ્રી મોટે ભાગે ફતેપુર કે ક્યાંક આવ્યા હતા ને, તો પછી એ બેઠા હતા મંગલવર્ધિનીમાં, અને આગળ એક ઊંટ લારી જતી હતી. ઊંટ લારી તો છે ને, ઊંટ લારીને ખેંચે. તો સ્વામીજીએ કહ્યું, જો આ ત્રણ લોકના નાથની દશા હે, ત્રણ લોકના આત્માની વિરાધનાના ફલમાં જુઓ તો ખરા. આદિનાથ ભગવાનની પૂજામાં આવે છે, પ્રભુ મેં ઊંટ બલદ ભેંસો ભયો, મેં ઊંટ બલદ ભેંસો ભયો, જાપે લદિયો ભાર અપાર, જાપે લદિયો ભાર અપાર, નહીં ચાલ્યો જઠે ગીર પર્યો, ના ચાલ્યા તો શું થયો? પડી ગયો. તો પછી એનો માલિક શું કહે? બેટા ઊભો થઈ જાય એમ કે, હાથ ફેરવે. હા, નહીં ચાલ્યો જઠે ગીર પર્યો, પાપી દે સોટન કી મારા. અને એવી જગ્યાએ સોટી મારે ને કે જ્યાં એને પેલું છોલાઈ ગયો વેદના આમ મારે, તો પેલું ભારનું દુઃખ છે ગૌણ થઈ જાય, અને પેલું દુઃખ મુખ્ય એ પાછો ઊભો થઈ જાય, ચાલવા માંડે. આ હે એ છે આત્માની વિરાધનાના ફલા. હું તો કહું છું એના માટે આ રાજગૃહ વગેરે જાય ને યાત્રામાં, એટલે ઘોડાગાડીમાં જવું પડે. હા, તો પેલો ઘોડાગાડીવાળો 4 ને લઈ જતો હોય, અને 4 ની ટિકિટ 100 રૂપિયા હોય, અને આપણામાં એક જણ ખૂટે છે, એક જણ, એક જણ માટે બીજી ઘોડાગાડી કરવી પડે, તો બીજા કેટલા આપવા પડે? 100. તો પેલાને કહે કે એક લઈ લે ને, થોડાક બીજા 20 વધારે આપી દઈશું. એને ખબર નથી કે તારો પૂર્વભાવનો બાપ છે કે દાદા છે, એ એક ઘોડો બને છે, અને તારું 50-100 કિલો વજન એને ખેંચવાનું છે. હા, હવે એમાં જ એને પરમાત્મા નથી દેખાતા ને, ગુરુદેવ તો એક લીમડાનું પાનું આમ હોય ને, હા, હાથમાં લઈને કહેતા હતા કે આમાં ભાવિના પરમાત્મા છે, પૂર્વના ભવના માને બાપ છે આ. એવી જ એને અનુકંપાના પરિણામ હોતા નથી ને, એના હૃદયમાં જીનવાણીનો પ્રવેશ ના થાય ભાઈ. સમ્ય દ્રષ્ટિના 4 અંગ કયા છે? પ્રશમ, સંવેગ, અનુકંપા ને આસ્તિક. એમાં અનુકંપા અંગ છે, અનુકંપા. એવી જાતિના દયાના પરિણામ શ્રીમદજી લખ્યું ને, દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિશે એહ સદાય સુજાગ્ય. છે કે નહીં? દયાથી ઉપાડ્યું એમને. એવી જાતિના ને કોણ દયા, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે દયા, બધી ખબર છે. એક દ્રવ્ય બીજા એ ત્યાં નથી લગાવવાનું. સમયસાર કોઈને તમાચો મારવા માટે નહીં, કોઈ તમાચો મારે ત્યારે યાદ કરવાનું છે. તમાચો મારે પછી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ક્યાં કરે છે? એના માટે છે. આપણે નિમચંદ કાકા ખરે ને 10 લક્ષણમાં નીકળ્યા હતા કોઈ જગ્યાએ, હા તો ગયા હતા, તે રસ્તામાં ચોમાસામાં પાણી ભરાઈ ગયું હશે, તો પાણી ભરાઈ ગયું તો કાકાએ કોઈક બાજુમાંથી એમાં જીવો હોય તો બાજુમાં રસ્તો ત્યાંથી લઈ લે. તો પેલો જે ભાઈ છે ને કે એ તો આયુનો ક્ષય, આયુ ક્ષયથી જીવનું મરણ થાય છે, કોણ કોને મારે ને કોણ કોને બચાવે, આયુનો ક્ષય. તો કાકા કે લાવ તારી ઘડચી દબાવું, લાવ તારી ઘડચી, આયુનો ક્ષય મરવાનું તો મરાશે, એના માટે સમયસર છે. એટલા માટે શ્રીમદ લખ્યું, રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષા, સ્વચ્છંદતાને ગ્રહણ કરવા માટેનો આ માર્ગ નથી ભાઈયા. હે આ છે ભાઈ, જો હા છે ને પરિણામોની ચિત્રી, એટલે આ નંબર 11માં ગુણસ્થાનથી આવે નીચે, તો આ પ્રમાણે એક જીવ નિગોદમાંથી નીકળે ને ભગવાન બની જાય, આવી વાતો છે. હજુ તો હવે ખ્યાલ આવે ને, ઔપશમિક ભાવનું સ્વરૂપ ખ્યાલ આવીને, શ્રેણી બે પ્રકારની, એક ઔપશમ, એક ઉપશમ શ્રેણી ને બીજી ચપક શ્રેણી. તો ઉપશમ શ્રેણીમાં કયા ગુણસ્થાનથી કયા ગુણસ્થાન આવશે વિનુભાઈ? ઉપશમ શ્રેણીમાં ક્યાંથી ક્યાં ગુણસ્થાન ભાઈ શ્રેયસભાઈ? 8, 9, 10 અને 11. અને ક્ષપકમાં દીપકભાઈ? 8, 9, 10 અને 12. બરાબર છે, એ પ્રકારે શ્રેણીના ગુણસ્થાન છે. એમાં ચારિત્ર મોહનીય પ્રકૃતિનો કાં તો ઉપશમ કરે છે, કાં તો શું કરતો જાય છે, ક્ષય. તો હવે અહીંયા પ્રશ્ન છે કે ઔપશમિક ભાવ કોને હોય, કોને હોય ઔપશમિક ભાવ? કે જે જીવો ચોથાથી બારમાં વળાવશે, ચોથા 13માનો પ્રશ્ન નથી, ચોથાથી બારમાં જે જીવો દર્શન મોહનીય અથવા તો ચારિત્ર મોહનીનો ઉપશમ કરે છે એને ઔપશમિક ભાવ જોવામાં આવે છે, જે નથી કરતા ક્ષય કરે છે એને ક્ષયિક ભાવ જોવામાં આવે છે, ઉપશમ કરે છે એને ઔપશમિક ભાવ જોવામાં આવે છે. બરાબર છે, ઓકે. હા જુઓ બોલો. હા બારમાં નહીં હોય, બારમાં તો આઠ, પછી આઠમાંથી ઉપડે ને શ્રેણીમાં, તો ક્ષપકવાળો તો ક્ષય કરતો 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 જાય છે, દસમામાંથી સીધા બારમાં જાય છે, બારમાં જાય છે. હા 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 બરાબર છે ને, 8, 9, 10 અને 12 ક્ષપકવાળાનું, ક્ષપકવાળાનું 8, 9, 10 અને 12 અને ઉપશમવાળાનું 8, 9, 10 અને 11 એ પ્રમાણે છે. હા 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 અને દ્રષ્ટાંત આપ્યું હતું ને મેં સરળ, કે ક્રિકેટનો જે દડો હોય ને બોલ, એને આમ ઉપર નાખવામાં જાય તો શું થાય, પાછો આવે. અને ગેસ ભરેલો ફુગ્ગો હોય, રમેશભાઈ ફુગ્ગો માર હોય તો પાછો આવે, એ જાય ઉપર, ખ્યાલ આવ્યો કે ના આવ્યો? તો ગેસવાળો ફુગ્ગો કઈ શ્રેણીને બતાવે છે હરીશભાઈ? ક્ષપક શ્રેણી, રાઈટ, કરેક્ટ. હા ગેસવાળો ફુગ્ગો ક્ષપક શ્રેણીને બતાવે છે, અને ક્રિકેટનો દડો કઈ શ્રેણી બતાવે છે દીપકભાઈ? ઉપશમ શ્રેણીને બતાવે છે. બરાબર છે, ઉપશમ શ્રેણીમાં, ઉપશમ શ્રેણીમાં પ્રતિહત પુરુષાર્થ છે, અપ્રતિહત પુરુષાર્થ છે, અને પેલામાં હા પ્રતિહત. અને એ અહીંયા લખ્યું છે તમારે, જો એક પ્રશ્ન છે અહીંયા ગાડી, તમને એ પણ ખુલાસો થઈ જાય, જો જરા અહીંયા છે. અઢારમો છે, જુઓ. હા પ્રતિહત માને પડે છે અને અપ્રતિહત માને પડે નહીં, સીધો અર્થ છે, પ્રતિહત એટલે પડે અને અપ્રતિહત એટલે પડવા વાળું નથી. જો ઔપશમિક ભાવ શું બતાવે છે અઢારમો છે, ઔપશમિક ભાવ એમ બતાવે છે કે આત્માનું સ્વરૂપ યથાર્થપણે સમજીને જીવ જ્યારે પોતાના પારિણામિક ભાવનો આશ્રય કરે છે ત્યારે ઔદયિક ભાવ દૂર થવાનો પ્રારંભ થાય છે. સૌ પ્રથમ શ્રદ્ધા ગુણનો ઔદયિક ભાવ દૂર થાય છે અને ધર્મની શરૂઆત થાય તથા જીવ જો પ્રતિહત ભાવે પુરુષાર્થમાં આગળ વધે તો ચારિત્ર મોહ સ્વયં દબાઈ જાય છે, ઉપશમ પામે છે. પ્રતિહત ભાવ લખ્યો. અને નીચે તમે જુઓ ક્ષાયિક ભાવ શું બતાવે છે, તો ક્ષાયિક ભાવ એમ બતાવે છે કે જીવ જો, પછી શું લખ્યું છે, અપ્રતિહત પુરુષાર્થ વડે પારિણામિક ભાવનો આશ્રય કરે. આશ્રય તો બંનેમાં પારિણામિક ભાવનો જ છે, પણ એકમાં પારિણામિક ભાવનો આશ્રય કરે પણ પાછો પડી ગયો, તો એ પ્રતિહત છે. અને અહીંયા કહે છે આશ્રય કરે તો વિકારનો સંપૂર્ણ નાશ થાય છે. અપ્રતિભાવ માને ઉપડ્યો એ ઉપડ્યો, હવે પાછળ પડવા વાળો નથી, એ પ્રકારે છે. હવે હવે જરા જુઓ, આપણે કેટલા ભાવ થયા, આપણે થઈ ગયા ને 5એ 5. બરાબર છે, આપણો ટાઈમ પણ થઈ ગયો છે. જો ફરી જરા જોઈ લઈએ છે, 23, 24, 25, 26, 27, બરાબર. જો પારિણામિક ભાવ કોને હોય છે? તો પારિણામિક ભાવ નિગોતથી મળ્યું હોય 23મા, પારિણામિક ભાવ નિગોતથી માંડીને સિદ્ધ સુધીના સર્વ જીવોને હોય છે. ઔદયિક ભાવ કોને હોય છે? તો સિદ્ધને માઇનસ કરો. ઔદયિક ભાવ સમસ્ત સંસારી જીવોને હોય છે પણ મુક્ત જીવોને હોતો નથી. પછી ક્ષાયોક્ષમિક ભાવ કોને હોય છે? તો 12મા ગુણસ્થાનથી ઉપરનાને માઇનસ કરી નાખો. એક ક્ષાયોક્ષમિક ભાવ પહેલા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધી સર્વ જીવોને છે. આ ત્રણમાં તો સરળ છે. અને ચોથું ને પાંચમું ક્ષાયિક ભાવ કોને હોય છે? તો ક્ષાયિક ભાવ અરહંત અને સિદ્ધ ભગવાનને તેમજ ક્ષાયિક સમ્યક્ત્વી અને ક્ષાયિક ચારિત્રવંત જીવોને હોય છે. બરાબર છે? હા બરાબર. અને ઔપશમિક ભાવ તો અરહંત અને સિદ્ધને બાદ કરી નાખો. બરાબર છે? કેમ કે એને દબાવવાનો ક્યાં પ્રશ્ન છે? એટલે ઔપશમિક ભાવ, ઔપશમિક સમ્યક્ત્વ અને ઔપશમિક ચારિત્રવાળા જીવોને હોય છે. તો આ પ્રમાણે આજે આપણે કયો ભાવ કયા જીવોને હોય છે એની ચર્ચા કરી. હજુ આપણે બે કન્સેપ્ટ જોવાના બાકી રહેશે. દરેક ભાવોની સંખ્યા, પારિણામિક ભાવવાળા જીવોની સંખ્યા કેટલી, ઔદયિકવાળાની સંખ્યા કેટલી, એક એક છે. અને બીજો કન્સેપ્ટ છે દરેક ભાવનો કાળ, પારિણામિક ભાવનો કાળ કેટલો, આનો કાળ કેટલો, આનો. બે કેસ જોવાના બાકી રહે છે. આપણી પાસે હજુ બે વ્યાખ્યાન છે તો શાંતિથી એની ચર્ચા ઘણી થશે. કંઈ બાકી નહીં રહે, બધું ખુલી જશે. બરાબર છે?
આ ઈમેલ એડ્રેસ કે જે કોઈ બી એડ્રેસ જે ચેન્જ થવાનું હતું એ જે ઈમેલ એડ્રેસ આપણું જે મંડળનું છે એના ઉપર બી મોકલાવી શકશો, કોઈના બી જે ફેરફાર થયા હોય તો એ નોંધ થઈ જાય. અચ્છા, બીજું આપણે પંડિત શ્રી શૈલેષભાઈ આપણી વાસ્તે એક પ્રશ્ન તૈયાર કરીને અહીંયા લાવ્યા છે, ઈમેલમાં સ્કેન કરીને મોકલવામાં આવશે બધાને. આ મોક્ષમાર્ગ પ્રકાશક ઉપર છે એટલે એ એમ કહેતા હતા કે આપણે આપણી રીતે એ શાસ્ત્રને ખોલીને આપણે વાંચીએ એટલે એના બધા આપણે ઉત્તર આ બધા પ્રશ્નને મળી જાય. એક બીજું છે કે આપણે બધા શાસ્ત્રમાં શું શું ચાર ચાર જે બધું જે લખેલું આવે છે એમનું બધું લખાણ કરી આપ્યું, તૈયાર કરી આપ્યું છે આપણે શૈલેષભાઈએ, તો એ બી સ્કેન કરીને બધાને મોકલવામાં આવશે. તો આપણે બધાને એમાંથી
હું કહી દઉં. જો આ છે ને એક મોક્ષ માર્ગ પ્રકાશક જે છે અમારે ત્યાં, મતલબ આ જે એક્ટિવિટીઝ ચાલે છે એનું નામ છે સ્વયંશોધ. સ્વયંશોધ એટલે માને જાતે શોધવાનું છે, બુક લેવાની છૂટ છે, માને જીનવાણી લઈને શોધવાનું છે. એટલે આ મોક્ષ માર્ગ પ્રકાશકનો પહેલો અધિકાર 24 પાના છે. હવે એમાંથી ખાલી જગ્યા, મતલબ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, પછી જોડકા જોડવાના હોય, રાઈટ રોંગ, તો તમારે આની અંદર લગભગ 24 જેવા ક્વેશ્ચન છે, આઈ થિંક લગભગ એટલા છે. તો તમારે એની અંદરથી ફિલઅપ કરવાનું છે. તો તમારે મોક્ષમાં પ્રકાશકના પહેલો અધિકારમાં પહેલી લાઇનથી શું કરવું પડશે? વાંચવું પડશે. અને વાંચવું પડે ને જ્યારે આવે તો એનો જવાબ તમારે ફિલઅપ કરતા રહેવાનો. તો એના બહાને તમારે શું થશે કે પહેલો અધિકારનો શું થઈ જશે? આખો સ્વાધ્યાય થઈ જશે. પછી આ પ્રમાણે સ્વયંશોધનું બીજું આવે, ત્રીજું આવે, એમ કરતાં કરતાં તમારે મોક્ષમાં પ્રકાશકના આખા ગ્રંથનો શું થઈ જાય? સ્વાધ્યાય થાય છે. પ્રયોજન આપણું એ છે. એમને એમ શું થાય છે, ઘણી વખતે વાંચવા બેસીને પાછું પ્રમાદ આવી જાય, પણ અંદરમાં આવી એક લગ્ની છે ને કે આ ભરવાનું છે, ભરવાનું, એના બહાને જીનવાણીના ગૂઢ રહસ્યોનો ખ્યાલ આવે છે. બરાબર છે? અને આનાથી મતલબ સમજો ઘણો સારો રિસ્પોન્સ મળે છે, તમને પોતાને પણ ઘણો ફાયદો થશે. બીજી વાત એક આ છે, ચર્ચા છે ચારની, જેના ગમમાં ચાર ચાર કયા છે, ચાર ચાર, ચાર દાન, ચાર કષાય, ચાર ગતિ, એ પ્રમાણે ચાર ચાર જેના ગમમાં લગભગ 50 જેવી વસ્તુઓ છે, તો એનો પણ સ્વાધ્યાય થઈ જાય છે. પછી અમારા ત્યાં નેક્સ્ટ ટાઈમ હવે નીકળશે ચાર ચર્ચા છે ચારની, પછી પાંચનો પ્રભાવ, ખ્યાલ આવે છે? એ પ્રમાણે એમ કરતાં કરતાં શું થાય, ચાર તૈયાર થઈ જાય, પાંચ તૈયાર થઈ જાય, છ તૈયાર થઈ જાય. પ્રયોજન તો આપણું શું છે, એ બહાને જીનાગમની અંદર આપણો ઉપયોગ લાગેલો રહે, વિષય કષાયથી જીવ બચ્યો રહે. આપણે વિધાનમાં આવ્યું હતું કે માંકડું હોય ને, માંકડું કે વાંદરું, માંકડા ચંચળ હોય એટલે એને શું કરે, ગળે દોરી બાંધે, ઉછળકૂદના દોરી બાંધે. બે વખત પંક્તિ આવી હતી કે આ મન છે ને કપી જેવું છે. કપી એટલે શું? વાંદરું. તો લખ્યું હતું ત્યાં આગાડી કે વાંદરું ચંચળ છે તો એને દોરીથી બાંધી રાખે છે, એમ આનું મન વાંદરા જેવું છે ને, ક્યાંથી ક્યાંય ભાગે છે ને, એટલે આ જીનવાણી જે છે ને એને એના ઉપયોગને શું કરે છે, બાંધી રાખે છે, બીજે ક્યાંય ભટકવા દેતું નથી એ પ્રમાણે. હા હા હા, દરેક આજે છેલ્લો દિવસ છે ભાઈ, ખ્યાલ આવ્યો કે ના, દરેકને અંદરમાં પોતાને જાતે એમ કરવાનું છે કે હું બે પાનાનો સ્વાધ્યાય કરીશ, બરાબર છે, નહીં તો પછી તો જીવન તો પશુએ પૂરા કરે છે, આ મસાઈ મારામાં ઢોર છે જીવન પૂરા નથી કરતા, એ જીવન પૂરું કરે છે, ને આપણે જે ખાલી મસાઈ મારાથી 50-100 કિલોમીટર દૂર છીએ એટલો ફરક થયો, પછી વધારે કાંઈ ફરક ના રહ્યો, સ્વાધ્યાય નથી કરતા તો, બરાબર છે કે નહીં. હા હા, એવું છે ભાઈ, જો નહીં તો બેનશ્રીનું બોલ યાદ રાખો કે પરિણામનું ફલ નહીં મળે તો અહીંયાથી નાયરોબીમાં ઉત્પન્ન તો બધા થઈ જવાય, પણ એ જગ્યાએ ઉત્પન્ન થઈ જઈશું ભાઈ આ. હા, કેમ કે આ કોઈ પોપાબાઈનું રાત તો છે નહીં કે નહીં, આપણું ચાલે ચાલે લાગવક છે ને ઓળખાણ છે, એવું તો માર્ગ છે નહીં. હે, તો એક વાત યાદ આવે છે, કહી દઉં જરા હરીશભાઈ, બે મિનિટ વધારે થઈ છે, ક્ષમા માગું છું. તો ગુરુદેવ યાદ આવે એટલે કહું છું, ગુરુદેવશ્રી બહુ જ એક વૈરાગની વાત કરી છે કે હે ભવ્યજી, આજે તો તને ખ્યાલ છે કે માંસ ન ખવાય, દારૂ ન પીવાય, જુગાર ન રમાય, એવા ખોટા વ્યસનોનું સેવન ન થાય, એ આજે તું આર્યકુળમાં ઉત્પન્ન થયો છે ને, એટલે આજે તારું એવું પુણ્ય છે ને તારા એવા પરિણામ છે, માટે તું હવે પહેલા નંબરમાં સમ્યક દર્શનને પ્રાપ્ત કરી લે. કેમ કે નહીં તો તારા કદાચ મંદ કશાયના પરિણામ છે ને, તો કદાચ મનુષ્ય પર્યાય પણ મળી જાય, મનુષ્ય પર્યાય મળી જાય, પણ એવી જાતિના અનાર્ય જગ્યામાં અનાર્ય જન ઘરમાં જન્મ થઈ જાય કે જ્યાં માંસાહાર જ ચાલતો હોય, સમજણ પડે છે. મનુષ્ય તો થયો, અથવા કદાચ પશુ થઈ ગયો, મનુષ્ય થયો, પણ એવી જગ્યાએ જન્મ થયો કે જ્યાં માંસાહાર દારૂ વગેરેનું સેવન થાય છે, તો પછી તું જે મંદ કશાયમાં તને રસ આવે છે ને, કહેવાનો સ્વામી કે શુભભાવને રસ આવે છે, તો શુભભાવના ફલમાં તો મનુષ્ય ગતિ મળી જાય, મનુષ્ય ગતિ તો મળી પણ એવી જગ્યાએ જન્મ થયા, તો મતલબ શું રહે છે. માટે મને સમ્યક દર્શનથી ઓછું કાંઈ ના ખપે એવી ધારાથી ઉપડતું, એ કહેવાનો ભાવ છે ભાઈયા. હે, લો
અચ્છા, બીજું એક ઈમેલમાં જે મોકલાવી છે, આપણે એક વિશેષ વિધાન રાખવામાં આવ્યું છે, શાંતિ વિધાન આપણે પહેલાં કરેલું છે, પણ મનીષભાઈ આજ આપણી ત્યાં અહીંયા હાજર છે, તો વિચારમાં આવ્યું કે આપણે એનો પૂરો લાભ લઈએ ને આપણે અહીંયા આગળ સરખી રીતે સમજાવે, તો એની વાસ્તે શનિવારે સવારના આપણે પૂજાવિધિથી શરૂઆત, અભિષેકથી શરૂઆત કરશું. 6 અને 10થી પ્રોગ્રામ રાખેલો છે, 9:30-10 થઈ જશે, પણ બધા હવે આમાં એક જરા મને તો બહુ ગંભીરતા થઈ ગઈ જ્યારે આ વાત કરવામાં આવી કે આપણે આ વિધાન રાખવું છે, તો એમ કહેવામાં આવ્યું કે આપણા યુવાનો બધાને જોડવા છે ને, એ લોકોને બધાને ગમે તેમ કરીને આ વિધાનમાં લઈ આવ્યા છે. પારસા, તારી બાજુમાં જેટલી ટીમ બેઠી છે ને, બધાને એ લોકોને ગમે તેમ કરીને શનિવારનો દિવસ સવારના, ઇન્ક્લુડિંગ યુ, બધાને તૈયાર કરીને હાજર કરવાના છે. આ વન્સ ઇન અ લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી છે, એટલે એમ નથી કહેતો વન્સ ઇન અ લાઈફ ટાઈમ, આમ તો ઘણી ઓપોર્ચ્યુનિટી આવી આવશે, પણ અત્યારે આપણે મનીષભાઈ જે આવ્યા છે તેનો આપણે આપણે લાભ લઈએ. ને દીપભાઈએ મને કીધું કે માઇક ઉપર આવીને તું જરા સૂચના આપજે ને, મને ગભરામણ થાય છે, મને આ કહેવાની જરા ખુશ લાગે છે, બરાબર. તો એ કે હું બધાને પર્સનલી ફોન કરીને બધાને આમંત્રણ આપીશ, પણ પ્લીઝ બધા જેટલા ભાઈઓ બહેનો અહીંયા છે તથા એ લોકોના યુવાનો ઘરે બી જે હોય, ના આવ્યા હોય તો એ લોકોને બી કહેજો, એ લોકોને આગ્રહ કરજો કે અહીંયા આગળ જરૂર શનિવારે સવારના 17 તારીખે હાજરીએ અને આ વિધાનમાં લાભ લે. પણ પછી જે ગભરામણની વાત જે છે, હવે જ્યારે વાત કરતા હતા કે આપણે આ રાખવું છે વિધાન, તો ત્યારે એમ કહેવામાં આવ્યું કે 50+ વાળાને આપણે તો ચોકડી મારી દે. તો હવે તમે મને પૂછશો ને કેમ ગભરામણથી, એટલે એમાં તો હું નીકળી ગયો ને. અચ્છા, આપણે કાલનો પ્રોગ્રામ રવિવારે તો બધા હાજર હશે ને, કીધા વગર હાજર હશે. ધજાનો પ્રોગ્રામ છે, આપણે રાયચંદભાઈ અને રડિયાતબેને જે લીધી છે એની ઉછવણી, તો બધાને હાજર રહેવાની નમ્ર વિનંતી. સવારના પ્રોગ્રામ આપણે જે ચાલુ, જે નોર્મલ જે થશે, પૂજા સવાર હશે, પછી ગુરુદેવશ્રીનું પ્રવચન હશે, અને ત્યારબાદ ધજાનો પ્રોગ્રામ શરૂઆત કરવામાં આવશે. અચ્છા, કાલનો પ્રોગ્રામ હવે આપણે નોર્મલ પ્રોગ્રામ ઉપર ચાલ્યા જાય છે. 6 અને 10 થી 7 વાગ્યા સુધી અભિષેકને પૂજા, પછી 8 થી 8:30 પૂજ્ય શ્રી ગુરુદેવનું પ્રવચન, ને 8:30 થી 9:30 પંડિત શ્રી શૈલેષભાનું પ્રવચન, ને સાંજના 6:15 થી 7:15 પૂજ્ય શ્રી ગુરુદેવનું પ્રવચન, 7:45 આપણે ભક્તિ રાખશું મનીષભાઈ સાથે, અને 8:15 થી 9:15 પંડિત શ્રી શૈલેષભાઈનું પ્રવચન. એટલે આજે છેલ્લો દિવસ છે, એટલે એમ માનવાનું નથી કે હવે કાલે છુટ્ટી એટલે બધાને હવે નથી આવવાનું. શૈલેષભાઈ આપણી હાજર છે, મનીષભાઈ આપણે હાજર છે, એ ચાલ્યા જાય પછી બી આપણે એમ, એ તો બહુ હોય જ્યાં આગળ કહે છે કે આવી આગળ તમે જાગૃત રાખજો એટલે બધા અહીંયા આગળ હાજર રહેશે. આપણે જોશું પછી રજીસ્ટર રાખશું, આપણે લોગ લેશું કેટલા અહીંયા આગળ આવે છે કે નહીં. અને આ વિષય પૂરો બી નથી થયો શૈલેષભાઈનો, તો આ જેટલા બધા અહીંયા સભ્યો દેખાય છે, બધા યુવાનો, બધા વડીલો, છોકરાઓ, બાળકો, હા એ બી દેખાય છે, તો બધાને જરૂર આવવાની નમ્ર વિનંતી. જય જિનેન્દ્ર. શૈલેષભાઈ, આપણે મહેન્દ્રભાઈ શું કહે છે કે તમે કંઈક જવાબદારી સોંપતા જાઓ અહીંયા આગળ વડીલને.
સુન કરવાણી જિનવર કી મારે હશિયે.